நமோ வாயரியாணம் நமோ வஜ்ஜாயாணம் நமோ லோயே ஸவ்வசாஊணம் ஏசோ பஞ்ச நமோ காரோ ஸவ்வ பாவ பநாசனோ மங்களானம் சவ்வேசிம் பரமம் ஹவை மங்களம். நமோ துரவார ராகாதி வைரிவார நிவாரிணே அர்ஹதே யோகிநாதாய ஸ்ரீ மஹாவீராய தாயினே. பன்னகே ச சுரேந்திரே ச கௌஷிகே பாத சம்ஸ்பிருஷி நிர்விசேஷ மனஸ்காய ஸ்ரீ வீரஸ்வாமினே நமஹ. க்ருதா பராதீதி ஜனே க்ருபா மந்தர தாரயோ ஷத்பாஸ்வர்தயோர்பத்ரம் ஸ்ரீவிரஜினநேத்ரயம் ஸ்ரீவிரஜினநேத்ரயம். சஸ்தகர் மகர்ஷி வாசகவரிய உமா சுவாமிஜி மகாராஜ் ஜெயோ 500 પ્રકરણ ગ્રંથના રચયિતા છે. આજથી લગભગ 1700-1800 વર્ષ પૂર્વે એમણે આ ગ્રંથોની રચના કરી છે. તે સમયની અંદર આપણા તમામ શાસ્ત્રો અર્ધમાગધી ભાષામાં હતા. અર્ધમાગધી ભાષા એ મગધની લોકભાષા હતી. જૈન ધર્મની અંદર સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચવાનું સર્વપ્રથમ કાર્ય આ ઉમાસ્વાતિ મહારાજે શરૂ કર્યું. ત્યારબાદ અનેક ગ્રંથો સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં અને અન્ય ભાષાઓમાં લખાવાના શરૂ થયા. આપણું પરમ સૌભાગ્ય છે કે આવા મહાપુરુષોએ સાધના કરીને પોતાના જીવનમાં જે અમૃત પ્રાપ્ત કર્યું તે અમૃત આ ગ્રંથો દ્વારા આપણા સુધી પહોંચાડ્યું છે. આ ગ્રંથો સાધનાની ઉત્તમ એવી નિષ્પત્તિ છે, સાધનાથી પ્રાપ્ત થયેલું અમૃત છે. આ ગ્રંથોની રચના કરનાર મહર્ષિઓને આ ગ્રંથ રચના પાછળનો એક જ માત્ર ભાવ હતો, પોતાનો સ્વાધ્યાય થાય અને આ ગ્રંથનું અધ્યયન કરનાર, ભણનાર, ચિંતન કરનારનું કલ્યાણ થાય. અર્થાત સ્વ અને પરના કલ્યાણ માટે આ ગ્રંથોની રચના કરી છે. આવા 500 ગ્રંથોના રચયિતા ઉમાસ્વાતિ મહારાજે પ્રસન્ન રસ કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે વૈરાગ્યની વ્યાખ્યા કરી, રાગ અને દ્વેષની વ્યાખ્યા કરી. આ સંસારનું સમગ્ર ચક્ર ચાલ્યા કરે છે તેનું કારણ શું, કયા કારણસર સંસારનું ચક્ર અટકતું નથી તેની વાત કરતા શાસ્ત્રકારોએ આગમ ગ્રંથોની અંદર કહ્યું કે આ કશાયો જ સંસારના ચક્રનું કારણ છે. એટલે કહું નહીં કશાય ઉપશાંત હતા, કસાય નહીં, ઉપશાંતતા થાય નહીં, તો સાધના આગળ વધી શકતી નથી. સાધનાને આગળ વધારવા માટે ક્રોધ, માન, માયા અને લોભ, એના ઉપર વિજય મેળવવો જરૂરી છે. ગઈકાલે આપણે સિદ્ધર્ષિ ગણીના ઉપમિતિ બહુ પ્રપંચા કથાના એક નાનકડા પ્રસંગની વાત કરી હતી. એની અંદર દત્ત નામના મુનિએ કરણ શેખર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના આધારે કહ્યું કે જૈન ધર્મ એનો સાર અહિંસા, ધ્યાન યોગ. ધ્યાન યોગ એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન એ આપણા મનની અંદર એકાગ્રતા લાવી અને નિર્જરાનું પરમ કારણ બને છે. સત્વાર્થાધિકમ સૂત્રની અંદર ઉમા સ્વાતિજી મહારાજ કહે છે, પરે મોક્ષ હેતુ હો. ધ્યાનના ચાર પ્રકારો વર્ણવ્યા પછી તરત કહે છે કે પરે મોક્ષ હેતુ હો. પરે એટલે પછીના બે ધ્યાનો, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એ મોક્ષના કારણ છે, હેતુ કારણ. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ધ્યાન માર્ગે આગળ વધવું પડશે. અને એ ધ્યાનને બે પ્રકારે વર્ણવ્યા છે, એક ધર્મ ધ્યાન અને બીજું શુક્લ ધ્યાન. આ બંને ધ્યાનનો આપણે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કરતા પહેલા એના સ્વરૂપને સમજવું પડે કે શું છે ધર્મનું સ્વરૂપ, શું છે ધર્મ ધ્યાનનું સ્વરૂપ, શું છે. અને બીજું તે શુક્લ ધ્યાન છે. શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાનના બંનેના ચાર ચાર પ્રકારો છે. ધર્મ ધ્યાન આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એવા ચાર પ્રકારોથી યુક્ત છે. આજ્ઞાનું ધ્યાન કરવું, અપાયનું ધ્યાન કરવું, વિપાકનું ધ્યાન કરવું અને લોક સંસ્થાન, લોકના સ્વરૂપનું ધ્યાન કરવું. આ ચાર પ્રકારના ધ્યાન કરવા દ્વારા આપણા મનની ચંચળતા દૂર થાય છે, મન શાંત બને છે, મન સ્થિર બને છે. જ્યાં સુધી ચિત્તની ચંચળતા છે ત્યાં સુધી સાધના થતી નથી. ચિત્તને સ્થિર કરવા માટે આ બધા ધ્યાન વર્ણવ્યા છે. પણ આ બધાની પાછળ વૈજ્ઞાનિકતા છે કે ધ્યાન કરવાનો પ્રારંભ આ રીતે થવો જોઈએ. આંખો બંધ કરીને બેસી ગયા એટલે ધ્યાન થઈ જાય છે એવું નથી. ધ્યાનની સાથે સાથે આ બધી જ બાબતોનો ખ્યાલ કે પરમાત્માની આજ્ઞા શું છે, કર્મનો વિપાક શું છે, દોષ શું છે અને લોકનું સ્વરૂપ શું છે. જ્યારે લોકનું સ્વરૂપ સમજાય છે ત્યારે એ ગતિમાં જવું કે ન જવું એનો નિર્ણય થાય છે. શિષ્યએ એક જિજ્ઞાસા કરી છે, એક પ્રશ્ન પૂછ્યો છે કે સાધના કેવી રીતે કરવી જોઈએ, સાધના કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે સાધના કરતા કરતા મનને પવિત્ર કરી શકાય, આત્માને નિર્મળ કરી શકાય અને જીવનને ધન્ય બનાવે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સર્વભૂય પભૂયસ્ત સમમ ભૂયાયમ પાસયમ. આ જગતના તમામે તમામ જીવોની સાથે સમત્વ. હું જો છું પેલો નીચો છે, હું શ્રેષ્ઠ છું પેલો કનિષ્ઠ છે, હું ધનવાન છું પેલો ગરીબ છે, હું સમર્થ છું પેલો અસમર્થ છે. આવા ભાવ પડ્યા હોય ત્યાં સુધી ધ્યાન લાગી શકતું નથી. એકાગ્ર કરવાનું છે, ચિત્તને એકાગ્ર કરવાનું છે, અને ચિત્તને એકાગ્ર કરવા માટે પવિત્ર કરવું જોઈએ, મનના વિકારોને શાંત કરવા જોઈએ. અને એ વિકારો સરળ નથી, સીધા નથી કે બધાને દેખાવા માટે. એ વિકારો દેખવા માટે અંદર ઊંડા ઉતરવું પડે છે. એનો પ્રારંભ થાય છે સર્વ ભૂય પભૂય સમમ ભૂયાય પાસ. બધા જ જીવો સાથે સમત્વનો ભાવ, હું જેવો છું તેવા જ તેવો છે, મારા અને એનામાં કોઈ ભેદ નથી. ભેદ જે દેખાય છે તે કર્મનો ભેદ છે. કર્મના કારણે આજે હું અહીં છું, કાલે તે ત્યાં હશે. આ સ્વરૂપ મનની અંદર સ્થિર થવું જોઈએ. પિહિયા સવદંતસ્ય બીજી શરત મૂકે છે કે પિહિયા સવ આશ્રવોના બધા જ દ્વારોને બંધ કરી દીધા હોવા જોઈએ. શું કહે છે? આશ્રવોના દરવાજાઓ બંધ થઈ ગયા હોવા જોઈએ. આશ્રવ કોને કહેવાય? જે માર્ગેથી કર્મનું આગમન થયા કરે છે તે બધા આશ્રવો છે. કાય વાન મન કર્મયોગ સ આશ્રવ, શુભ પુણ્ય અશુભ પાપસ્ય. કેટલી સરળ ભાષામાં કેટલી સુંદર વાત કરી છે કે કાયા વાણી અને મન આ ત્રણ યોગ એટલે કર્મ અને આત્માની સાથે યોગ કરનાર આ ત્રણ તત્વો છે. આ ત્રણેયને બરાબર સમજવાના છે. શરીરને તમે બેફામ બનવા દો, વાણીને તમે બેફામ બનવા દો, અને મનને તમે જ્યાં જવું હોય ત્યાં જવા દો તો સાધના થઈ શકતી નથી. સાધના કરવા માટે આ ત્રણેયને સંયમિત કરવા પડે છે. સાધના કરવા માટે આ ત્રણેય ઉપર બરાબર પીહી એટલે એને બંધ, એને ભટકવાનું બંધ કરી દે છે. એક જગ્યાએ સ્થિર થવું. પીયા સવ દંતસ્વ, બીજું કહું દંત, દાંત, દાંત એટલે સંયમી, સંયમનું પાલન. આપણે જે ભૂમિ પર રહીએ છીએ, આપણો જેવો અનુભવ અને સંસ્કાર છે એ અતિ વિચિત્ર છે. આપણે કર્મને ધર્મ માનીએ છીએ, કર્મ થતાને ધર્મ માની લીધો છે. કામ કર્યા વગર ચાલતું નથી. પણ જ્યારે તમે ઊંડા ઉતરો છો ત્યારે ખ્યાલ આવે છે કે આ બધા તો બંધનના કારણો છે. પિયા સવ દંતસ્થ પાવ કમ્મમ ન બંધઈ, પાપ કર્મનો બંધ કરતા નથી. પાપ કર્મ અટકી જાય છે અને પછી તરત જ કહે છે પદમમ નાણમ, પહેલા જ્ઞાન જોઈશે. જ્ઞાન એટલે સમજ જોઈશે. સમજ વગરનું બધું જ નકામું છે. સમજ આવશે અને બધું જ બદલાઈ જશે. સમજ નહોતી ત્યારે આપણે જે કરી ચૂક્યા છીએ તેને હવે સુધારવાનો વખત આવે છે. એટલે કષાયોને સમજવાની વાત છે. પદમમ નામ એટલે કષાયોના સ્વરૂપનો બોધ, કષાયોને સમજવા. કષાયોને સમજાવવા માટે 59 સૂત્રની અંદર આપણે ગઈકાલે વાત શરૂ કરી હતી. કહ્યું હતું કે આ કષ એટલે ખેતર, આય એટલે એની અંદર ધાન્યની વૃદ્ધિ. ખેતરની અંદર દાણા વાવ્યા પછી ખેડૂત પાક લણે છે. થોડા દાણામાંથી અનેક દાણા નીકળે છે, ઉગી નીકળે છે. તેવી રીતે આપણા આત્મા ઉપર રહેલા, આત્માની અંદર રહેલા થોડા કષાયો ઘણા બધા થઈ જાય છે. થોડું છે ઘણું થવા માંડે છે. એને સમજવાનું છે. એટલે કહું કે સંસાર એ બીજું કાંઈ નથી, સંસાર એ આ કષાયો છે. નહીં કષાયો, પ્રશાંતતા નહીં, અંતર વૈરાગ્ય. જ્યાં સુધી અંતરમાં વૈરાગ્ય નહીં પ્રગટે, જ્યાં સુધી આ કષાયના, આ કષાયની ચોકડી છે એ કષાયની ચોકડીને બરાબર નહીં સમજી કે એક નાનકડો કષાય કેવા ભયંકર પરિણામો સર્જી શકે છે, ત્યાં સુધી મુક્તિ નહીં મળી શકે. પદમમ નાણમ, પદમ પહેલું ના જ્ઞાન, તવો દયા ત્યારબાદ દયા. અજ્ઞાની કેમ થાય? જે અજ્ઞાની છે એને શું ખબર છે કે ક્યાં ક્ષમા કરવા જેવી છે ને ક્યાં ક્ષમા નથી કરવા જેવી? અને એને ક્યાં ખબર છે કે કયું શ્રેષ્ઠ છે અને કયું કનિષ્ઠ છે? એને તો જે કનિષ્ઠ છે ને કામું છે એ શ્રેષ્ઠ લાગે છે, અને જે શ્રેષ્ઠ છે એ કનિષ્ઠ લાગે છે. જે કામનું છે એ નકામું લાગે છે, જે નકામું છે એ કામનું લાગે છે. એમાં મુખ્ય કારણ છે પેલા જ્ઞાનનો અભાવ, સમજનો અભાવ છે. સમજ અંદર શિકાકૃત થઈ જાય, સમજ કેળવાઈ જાય, એટલે બધું જ દેખાવા લાગે છે. સમજ નહોતી જે સમયે, તે સમયે ગૌતમ સ્વામી એમ માનતા હતા કે આ જગતની અંદર સર્વજ્ઞ હું જ છું. પણ જેવી વિતરાગ પરમાત્મા પાસેથી ત્રિપદી પ્રાપ્ત થઈ, સમજ કેળવાઈ ગઈ, સમગ્ર જ્ઞાન સમ્યક બની ગયું અને બધા જ સંશયોનું સમાધાન થઈ ગયું. શ્રી વર્તમાન ત્રિપદીમ વાક્ય મુહૂર્ત માત્રેણ કૃતાની એન અંગાની પૂર્વાણી ચતુર્દશાથી સગૌતમો યચ્છતુ વાંચિતમ ને. જેને પરમાત્મા પાસેથી ત્રિપદી ઉપને વાવી ગમે એવા સુવે એવા પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને ધ્રુવ રહે છે. કેટલાક લોકો માત્ર પદાર્થને નશ્વર માને છે. આત્મા શાશ્વત છે કે નશ્વર છે? આત્મા નિત્ય છે કે અનિત્ય છે? આત્માના નિત્ય અને અનિત્યત્વનો વિચાર કરતા પહેલા પણ એક પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે આ જગતના મોટા ભાગના લોકોને આત્મા જેવું તત્વ છે એનો બોધ જ નથી. આપણે પુણ્યશાળી છીએ કે આપણને જન્મતા જ આત્માના અસ્તિત્વના સંસ્કાર મળ્યા છે. આનાથી મોટું બીજું કોઈ પુણ્ય હોય શકે નહીં. આ સંસ્કાર મળ્યા છે, ઉત્તમ બોધ પ્રાપ્ત થવા માટેની ભૂમિકા રચાઈ ગઈ છે. અને
આગળ વધવા માટેનો આપણને અવસર મળે છે.
ઉત્તમ તક મળી છે એટલે કહે છે કે પદમમ નાણમ, હવે સમજ કેળવો. પદમમ નાણમ તો દયા. અજ્ઞાની કેમ જાય, અજ્ઞાની શું કરી શકશે, એની ખબર જ નથી અજ્ઞાનીને કે કલ્યાણ કર શું છે ને અકલ્યાણ કર શું છે. જેને જીવનો બોધ નથી કે આ જીવ કહેવાય અને આ અજીવ કહેવાય, જેને જીવ અને અજીવના સ્વરૂપનો બોધ નથી, એ સંયમનું પાલન કઈ રીતે કરી શકે. એક અબૂધ મહિલા ગામડાના એક ખૂણામાં રહેતી એક મહિલા, એને ખબર છે કે સવારે ઘંટીમાં અનાજ દળતા પહેલા ઘંટીને પૂંજણીથી પૂજવી જોઈએ. ઘંટી સાફ કરવી જોઈએ, કારણ કે ઘંટીની અંદર રાત્રિ દરમિયાન કોઈક નાનકડા જીવ જંતુ અન્નના કણો અંદર પડ્યા રહ્યા છે, અન્નના કણો ખાવા માટે પહોંચી ગયા હોય તો ઘંટી દ્વારા અનાજ દળતી વખતે એ જીવોની હત્યા ન થઈ જાય એટલા માટે સૌથી પહેલા ઘંટીને સાફ કરવી જોઈએ. પણ જેને એ જીવ જીવ છે એવો બોધ જ નથી, એ તો સવારે ઉઠીને સિદ્ધ દળવા મંડી જશે. જો જીવેવી ન જાણે, જો અજીવેવી ન જાણે, જીવા જીવે ન જાણે, સચિમ રાય હિ સંયમમ, તેને સંયમનો શું ખબર પડે. એને મન એક એક જીવનું મૂલ્ય પોતાના જીવ જેટલું છે. એક જીવને બચાવવા માટે પણ એ ઘંટીના પડને ઉઠાવશે, પૂજણીથી સાફ કરશે અને પછી દળવાનું શરૂ કરશે. આ જીવને અને અજીવને જાણવું એટલે જીવના ભેદ અને અજીવના ભેદને જાણવું. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, જીવનું સ્વરૂપ શું છે, અજીવનું સ્વરૂપ શું છે, બંનેને સમજવાનું છે. એટલે તત્વાર્થ સૂત્રની અંદર કહ્યું કે જ્યાં સુધી તમે જગત કાય સ્વભાવો સંવેગ વૈરાગ્યાર્થ, જગતનું સ્વરૂપ એટલે અજીવનું સ્વરૂપ અને કાયાનું સ્વરૂપ એટલે જીવનું સ્વરૂપ, આ બે વસ્તુને તમે જાણો નહીં ત્યાં સુધી મનની અંદર સંવેગ પણ ઉત્પન્ન નહીં થાય, મનની અંદર વૈરાગ્ય પણ ઉત્પન્ન નહીં થાય. સંવેગ અને વૈરાગ્ય ઉત્પન્ન થવાના આ બે નિમિત્તો જગત કાય સ્વભાવો સંવેગ વૈરાગ્ય આસન. જગતના સ્વરૂપને તમે જુઓ છો, જગતનું આખું સ્વરૂપ, આ જગતની કેટલી બધી વિચિત્રતાઓ છે. આજે તમે જેને મિત્ર માનો છો કાલે તે શત્રુ બની જાય છે, ગઈકાલે જે શત્રુ હતો તે આજે મિત્ર બની જાય છે, જેને તમે ઘણા બધા ઉપકારથી આગળ લાવ્યા છે તમને પણ ભૂલી જાય એવું બને. અને જેને તમે ઓળખતા પણ નથી એ અણીના ટાઈમે આવીને તમારા બધા દુઃખો દૂર પણ કરી શકે છે. આ જગતનું સ્વરૂપ છે, જગતનો સ્વભાવ છે. અને એ સ્વભાવને તમે જયારે જુઓ છો ત્યારે રાગ અને દ્વેષ ઓછા થાય છે, રાગ અને દ્વેષની માત્રા ઘટવા માંડે છે. કે આ જ સ્વરૂપ છે, આ સ્વરૂપને સ્વીકારવું રહ્યું. કાયાનો સ્વભાવ, શરીરનો સ્વભાવ અતિ વિચિત્ર છે, જેના ઉપર ભરોસો કરવા યોગ્ય નથી. એટલે જ્યાં સુધી તમે તંદુરસ્ત છો, હાલી ચાલી શકો છો, તમે સહજતાથી અને સરળતાથી કામ કરી શકો છો, તે સમયે આરાધના કરી લેવી જોઈએ. સમજે?
આજે તમે બધું જ સરળતાથી કરી શકો છો, કાલે નહીં કરી શકો.
અને એ સમયે ધર્મ કરવો હશે ત્યારે શરીર બાધક બનશે. આજે તમે શાંતિથી બેસીને કલાક સુધી ધ્યાન કરી શકો છો, પણ તમે એવો વિચાર કરો કે આજે નહીં કાલે ધ્યાન કરીશ, તો આવતીકાલે તમારી બેક પેઇન તમને ધ્યાન કરવામાં બાધક બની જશે. શરીરનો સ્વભાવ છે, એને હું કે તમે રોકી શકવાના નથી. અને આની સાથે જે કષાયો છે, એ કષાયો એ તો ઓર વધુ ભયંકર છે. કષાયોનું મૂળ છે એ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ, મિથ્યા ધારણા, મિથ્યા ખોટી ધારણાઓથી આપણું મન ખદબદી રહ્યું છે. તેનું સંશોધન, એનું વિશ્લેષણ ઉપનિષદની અંદર એક બહુ સુંદર કથા કે માણસનું મન કેટલી બધી ધારણાઓ અને કેટલી બધી માન્યતાઓથી ભરેલું છે, અને ક્યારેય પણ આપણે આપણી માન્યતાઓનું, ધારણાઓનું, આપણી સમજનું વિશ્લેષણ કરીને એને શુદ્ધ કરવાનો પ્રયાસ નથી કર્યો. એક માણસ, ઉપનિષદ કાળની વાત છે, આજથી 3000 વર્ષ પહેલાની વાત છે, મહાવીર સ્વામી ભગવાન પહેલાની વાત છે. એક માણસ વેપાર કરવા માટે નીકળ્યો છે. રાજસ્થાનમાં રહેતો હતો અને વેપાર કરવા માટે નીકળ્યો છે. પોતાના ઊંટને લઈને નીકળ્યો છે, નીકળ્યો છે ઊંટને લઈને. ચાલતા 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 સાંજ પડી, એક નાનકડું ગામ આવ્યું, રોકાવાનું હતું. આગળ વધી શકાય એવું હવે સંભાવના નહોતી, એટલે તપાસ કરી કે અહીં રાત ક્યાં રોકાઈ શકાય. ખબર પડી કે અહીંયા એક સંત મહાત્મા રહે છે અને એને ત્યાં કોઈ પણ વટે માર્ગો આવે તો એને રહેવા માટેનો પ્રબંધ કરી આપે છે. એટલે ઊંટને લઈને મહાત્માની ઝૂંપડી પાસે આવી પહોંચે છે. ઊંટને બહાર ઉભું રાખે છે, અંદર જાય છે. મહાત્માને કહે છે કે મહાત્માજી, હું વેપાર કરવા નીકળ્યો છું, સાંજ પડી ગઈ છે, ઊંટ લઈને નીકળ્યો છું, આ રાત રોકાવું છે, આપ મને આશરો આપો, રાત રોકાવા માટેની વ્યવસ્થા આપશો તો હું આપનો આભારી થઈશ. મહાત્માએ કીધું કે આ બધું આપ જેવા વટે માર્ગો માટે જ છે, અહીંયા રોકાઈ શકો છો. અને એને બતાવ્યું કે આ જગ્યા તારે રાત રોકાવાનું છે, તમે અહીંયા રોકાવો. એને જગ્યા બતાવી દીધી. સંત મહાત્મા પોતાની જગ્યાએ ધ્યાનમાં બેસવાની તૈયારી કરે છે, અને પેલો માણસ દોડતો દોડતો આવે છે કે મહાત્માજી, વસ્તુ ભૂલી ગયો છું. શું ભૂલી ગયો છું? કે ખૂંટો ભૂલી ગયો છું, આ ઊંટને બાંધવા માટેનો ખૂંટો છેલ્લો એ ભૂલી ગયો છું. કે રોજ રાતે હું ખિલ્લો જમીનમાં નાખીને એની સાથે આ ઊંટનું દોરડું બાંધી દેતો હોઉં છું, જેથી રાત્રે ઊંટ ક્યાંય ચાલ્યું ન જાય. લાવ્યો નથી, ભૂલી ગયો છું, શું કરવું? તમારી પાસે કંઈ એવું છે? તો કે ના, મારી પાસે તો એવું કશું છે નહીં, પણ એક ઉપાય બતાવું, તમે એ ઉપાય કરશો એટલે આખી રાત ઊંટ ત્યાં ઉભું રહેશે. શું કરું? કે ઊંટ પાસે જાઓ અને તમારે, તમે જે રીતે રોજ પ્રક્રિયા કરો છો એ રીતે તમારા થેલામાંથી ખિલ્લો કાઢી રહ્યા હો એવી રીતે તમને ઊંટ દેખતો હોય એમ કરો કે તમે એવું તમારા થેલામાંથી ખિલ્લો કાઢો, મોટો પથ્થર લો, જમીનમાં એક ખિલ્લો ઠોકતા હોય ઠાક 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 કરો અને એનું દોરડું તમે એક ખિલ્લા સાથે બાંધી રહ્યા હો એવો અભિનય કરો અને પછી હું તમને કહું કે જે રોજ કહેતા હો એ રીતે કે હું કહું બેસી જા બેસી જા બેસી જા. હસવા માંડ્યો કે મહારાજ આવું તે કઈ થતું હશે? તો કે જા ભાઈ તું કરતો કરો. ગયો એને આ બધો અભિનય કર્યો, ઊંટ બેસી ગયો ત્યાં. સવાર પડી, જવાનો વખત આવ્યો, પેલા ઊંટને ઉભો કરવાનો પ્રયાસ કરે છે, ઉભો નથી થતો ઊંટ. એટલે ફરી પેલા મહાત્મા પાસે આવે છે અને કે હવે શું કરું? તો કે હવે તું રિવર્સ કર, તું આખો અભિનય કર. પેલું દોરડું છોડતો હોય, પેલો ખિલ્લો કાઢતો હોય અને એને પ્રોત્સાહિત કરતો હોય કે ચલો ચલો હવે સવાર પડી ગઈ છે, આપણે આગળ વધવાનું છે, ચાલવા મળશે, ચાલવા મળે. આ મહારાષ્ટ્રના મનની અંદર એક આશ્ચર્ય થયું કે આ કેવી વાત છે. ખિલ્લો ભૂલી ગયો તો છતાંય બધું જ કામ થઈ ગયું, રાત્રે ઊંટ ગયું નહીં. બસ આપણું મન પણ એવું છે, મનના જે સંસ્કારો પડી ગયા છે એ જ આપણે કરીએ છીએ, એનાથી વધુ નથી વિચારી શકતા કે નથી કરી શકતા. આને તોડવાનો છે. આ જે નિત્યાત્વ છે એ નિત્યાત્વના સંસ્કારો પડ્યા છે, બસ એ સંસ્કારોને અનુસાર જ આપણે જીવીએ છીએ. એમાં જરાય પણ ગરબડ થાય તો આપણને લાગે છે કે કંઈક વિચિત્ર બની રહ્યું છે. જે દિવસે ભરત ચક્રવર્તીની આંગળીમાંથી વીંટી પેલી આરિષા ભુવનમાં પડી ગઈ એ દિવસે એને લાગ્યું કે આ વીંટી વગર મારી આંગળી શોભતી નથી. ત્યાં સુધી એક માન્યતા પડી હતી કે હું રાજા છું, ચક્રવર્તી છું, અલંકારો એ મારી શોભા છે અને અલંકારો વગર હું હોઈ ન શકું. પણ આજે પહેલી વાર એ માન્યતા બદલાઈ, મને તો બદલાઈ કે આનાથી મારી શોભા. આ દેહને પર પદાર્થ, એક તો પર છે અને પરને પરથી શું કરું છું, સુશોભિત કરી રહ્યો છું. અત્યાર સુધી જે વસ્તુ, જે માન્યતા ચાલી રહી હતી એ ચાલતી રહી. આજે પહેલી વાર એ માન્યતા તૂટી અને બધું બદલાઈ ગયું અને માત્ર બે ઘડીની અંદર શપથ શ્રેણીએ કર્યા અને કર્મનો ક્ષય થયો ને શું થઈ ગયું? ક્યાં થયું? આયુષા ભુવનની અંદર, રાગના ભર ઘરની અંદર, જે ઘર જે સ્થાન રાગનું હતું એ ઘરની અંદર કેવળ જ્ઞાન થયું. માન્યતાઓ બદલાઈ ગઈ, મિથ્યા ભાવનાઓમાંથી નીકળી ગયા, સમ્યક ભાવનાઓની અંદર આવવા માંડ્યા અને આખું જીવન પલટાઈ ગયું. એટલે અહીંયા એક કસાય, જીવાત્મા કસાય છે ક્યારે ક્યારે, તેનું બીજું એક કારણ બતાવ્યું છે કે મિથ્યાત્વથી કલુષિત બુદ્ધિ વડે પ્રાણાથી પાતાધિક પાંચ આશ્રવો દ્વારા કર્મબંધથી વ્યાપ્ત હોય જ્યાં સુધી આ મિથ્યાત્વનું વિષ, મિથ્યાત્વનો પ્રભાવ આપણા જીવનની અંદર વ્યાપેલો હોય ત્યાં સુધી તમે વ્રત આદિનું પાલન કરો તો એ પાલન પણ સંપૂર્ણપણે લાભદાયી નીવડતું નથી. સૌથી પહેલો ઘાત, સૌથી પહેલો કુહાડો ક્યાં મારવાનો છે? તો કે મિથ્યાત્વ ઉપર મારવાનો છે. બહુ અઘરી વાત છે, ન સમજાય એવી વાત છે. આપણને આ ક્ષણે તો એમ લાગશે કે આપણામાં મિથ્યાત્વ કેવી રીતે હોય, આટલા બધા સ્વાધ્યાય કરી લીધા છે, આટલું બધું ભણી લીધું છે, જતા જતા જીતું ભાઈ શું કહેવા માંડ્યા, શરદી થઈ છે એટલે મતિ ભ્રમિત થઈ ગઈ લાગે છે. જીવને મિથ્યાત્વથી મુક્ત કરવાનું છે. મિથ્યાત્વની બેડીઓથી બંધાયેલા આ જીવને સમ્યક્ત્વના પાઠ શીખવાડવાના છે. સમ્યક્ત્વ, સમ્યક દર્શન, સુદેવ, સુગુરુ અને સુધર્મ, સત્વરૂચિ, તમેવ સત્યમ નિસંકમ જમ દિનેહિ ભવે યમ, જીવાઈ નવ કયથો જો જાણઈ તત્વ હોય સંમતમ. આપણે એવું માની લીધું કે જીવ આદિ નવ તત્વ ભણી લીધા એટલે સમ્યક આવી ગયું. જાણ્યું એટલે તમારી પાસે ચાવી આવી ગઈ, પણ તાળું ખોલવાની ચેષ્ટા જ ન કરો તો સમ્યક્તાનું તાળું ખુલતું નથી. પ્રત્યેક બાબતની અંદર એ વિચાર કરવાનો છે કે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એને લક્ષ્યમાં રાખીને, એને લક્ષ્ય બનાવીને જીવન જીવાઈ રહ્યું છે કે નહીં. એને ન જીવીએ, એને લક્ષ્ય ન બનાવીએ તો આ સંસારના સ્વરૂપને નહીં સમજાય. એટલે જે તત્વાર્થ સૂત્રકારે કહ્યું, શું કહ્યું, જગત કાય સ્વભાવો સંદેહ વૈરાગ્યા હતા. આત્મસિદ્ધિની અંતિમ કડીઓમાં કહે છે કે સકલ જગત છે હેઠળ અથવા સ્વપ્ન સમાન, તે કઈ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. જે સમયે તમને આમ દેખાવા માંડે કે આ જગત છે, આ જગતનો પ્રત્યેક પદાર્થ છે, એ કેવો છે? એઠો, એઠો એટલે વાપરેલો, એટલું જ નહીં, તમે ત્રણ દિવસથી તમારા રસોડાની બાજુમાં જે ગાર્બેજ કેન મૂક્યું છે એની અંદર બધા છાલ છોતરાને એઠું નાખ્યું છે અને જે રીતે ખદબદી રહ્યું છે એવું આ સંસાર દેખાય નહીં ત્યાં સુધી. તે કઈ જ્ઞાની દશા, બાકી શું છે? વાચાળ, વાચાળતા, ખાલી બોલવાનું, પોપટની જેમ. કોઈ દિવસ તમે જોયું કે એ ગાર્બેજ કેન ઉઘાડીને કેટલી ગંધ અને દુર્ગંધ માને છે? એટલી જ દ્રષ્ટિએ તમે તમારા બેડરૂમની અંદર અત્યંત સુવાળી સૈયા પર સુવાની તૈયારી કરતા હો તે સમયે તમને એ દેખાય કે આ પણ એટલું જ છે. આ જીવે અનંતી વાર ભોગવ્યું છે છતાં પણ આની કોમળતા હજુ પણ ગમે છે. શું થાય છે આપણને? તે કઈ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. આવો બોધ થાય કે આ પણ
અનંતી વાર ભોગવીને છોડ્યું છે. આ પૂતગલો પણ મેં ભોગવીને છોડ્યા છે, અમારા એઠા પૂતગલો છે, પણ આ મને બહુ સુંદર દેખાય છે અને પેલા બહુ કદરૂપા દેખાય. બંનેમાં સામ્ય દેખાવા દ્વારા અહીંયા શાસ્ત્રકારો એટલું જ કહે છે કે કોમળ શૈયા પણ આસક્તિનું કારણ ન બનવું જોઈએ. શું કહેવું છે? આસક્તિનું કારણ ન બનવું જોઈએ. જેવું આસક્તિનું કારણ બન્યું એવું રાગ અને દ્વેષથી ઘેરાવા માંડે, અને રાગ અને દ્વેષથી ઘેરાય એટલે કષાયોની ઉત્પત્તિ. અહીંયા એટલું કહ્યું છે કે રાગ અને દ્વેષના પરિણામ વાળો જીવ જીવાત્મા કષાય છે, અને સુવા જાઓ અને એકાદ કાંકરી તમને ખૂંચે તો શું કરી નાખો? તમે કોના ઉપર વરસો? બૂમા બૂમ પાડે છે. આપણી જે દશા છે એ સમ્યક નથી, એટલે આપણને એ ભિન્ન ભિન્ન પરિસ્થિતિની અંદર આપણને પીડા થાય છે અથવા આનંદ થાય છે. જ્યારે એના સ્વરૂપને સમજી લઈએ છીએ, સ્વરૂપ સમજાઈ જાય છે એટલે બહુ ગરબડ બહુ મુશ્કેલી રહેતી નથી. એટલે પેલા દત્ત મુનિએ કહ્યું હતું કે આ ચાર બાબતો જો સમજાય તો તમને ધર્મ સમજાયો છે એમ કહેવાય, અહિંસા સમજાય, રાગ દ્વેષ બરાબર ઓછા થાય તો અહિંસા સમજાશે. બીજી વાત કરી કે ધ્યાન યોગ જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. ત્રીજી વાત કરે છે કે રાગ અને દ્વેષ ઓછા કરવાના. એક જ વાત અમારે ધર્મ દ્વારા એક જ વાત કરવાની છે. શાસ્ત્રકારો કહે છે કે તમારા કષાયો મંદ પડવા જોઈએ. આ કષાયો એ જ સંસાર છે. ક્રોધ માન માયા અને લોભ એ જ સંસાર છે. એ ઓછા થવા જોઈએ. એને ઓછા કરવા માટે રાગ દ્વેષ ઓછા કરવાના છે. એ રાગ દ્વેષ ઓછા થયા એટલે તમે જૈન, સાચા જૈન. બાકી નામના જૈન કોણ આવ્યું, કોણ ના આવ્યું, કોણે શું કર્યું, આણે શું કર્યું, આ શું લાવ્યો, પેલો શું લાવ્યો, આ બધી પંચાત છે, પ્રપંચ છે. આ બધું તો મૂકવા માટે અને છોડવા માટે આવ્યા છીએ અહીંયા. અને એટલે કહું છેલ્લે કે સાધર્મિક ભક્તિ આ માર્ગની અંદર જે જે જોડાય તેના પ્રત્યે ભક્તિ ભાવ કોઈ પણ હોય, એક્સ વાય ઝેડ હોય, એ ભક્તિ ભાવ કેમ આવો ઉત્તમ માર્ગ સ્વીકાર્યો છે એ વંદનીય છે, એ પ્રશંસનીય છે, અનુમોદનીય છે. અને એવી પ્રશંસા એવી અનુમોદના આપણને જીવ પ્રત્યેનો સાચો મૈત્રી ભાવ પેદા થશે અને તે જીવને ધર્મમાં, સાધનામાં, કર્મક્ષયના માર્ગમાં સાચો આનંદ પેદા થશે. નાત જાત નાના મોટા હું તું આ બધા તો આપણે ઉભા કરેલા ભેદ છે, અને એ ભેદોની દિવાલ રોજ આપણે જાડી જાડી કરતા જઈએ છીએ. આપણે તો અહીંયા દિવાલો તોડવાની છે, દિવાલો બાંધવાની નથી. સાચો જૈન એ છે કે પોતાના સાધર્મિકને જોઈને પરમ ઉલ્લાસ થાય અંદરથી, એ ઉલ્લાસ અંદરથી પેદા થાય છે. ત્રીજું કહે છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની પ્રકૃષ્ટ અભિસંધિ વાળો, અભિપ્રાય વાળો જીવ, એટલે જેની અંદર આર્ત અને રૌદ્ર ધ્યાન ભર્યા પડ્યા છે, એ કષાય છે. પ્રિય માત્ર લક્ષ્ય એટલું જ હોય કે પ્રિય વસ્તુ મને મળે તો આનંદ થાય, પ્રિયનો વિયોગ થાય તો દુઃખ થાય, અપ્રિયનો સંયોગ થાય તો દુઃખ થાય, અપ્રિય વસ્તુ હશે તો સુખ થાય, હું કંઈક કરું છું એટલે મને કંઈક મળવું જોઈએ. નિદાન દુઃખ છે, આ દુઃખથી મુક્ત થવું છે મારે. આ બધા આર્થ ધ્યાન છે, અને આર્થ ધ્યાનમાં જે અટવાય છે એને કષાય પરેશાન કરે છે, કષાયો હેરાન કરે છે. અને જ્યાં કષાયો પડ્યા છે, જ્યાં જ્યાં કષાયો છે ત્યાં ત્યાં સંસાર છે. કષાયોની વાત કરે છે કે કષાયો કેવી કેવી રીતે ઉદયમાં આવે છે. આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી કષાયો સત્વાર્થ સૂત્રની અંદર રૌદ્ર ધ્યાનની વ્યાખ્યા કરતા કહે છે કે હિંસા નૃત શ્રેય પરિગ્રહે વ્યો વિરત, હિંસા શ્રેય બ્રહ્મ વિષય સંરક્ષણે જે રૌદ્રમ અવિરત દેશ વિરત યોગ. હિંસા નૃત શ્રેય અને વિષયોનું સંરક્ષણ, હિંસાના ભાવ, મનની અંદર હિંસાના ભાવ હોય એ રૌદ્ર ધ્યાન છે. શ્રેય ચોરી કરવાના ભાવ, આપણે ત્યાં ચોરી શબ્દનો અર્થ બહુ સૂક્ષ્મ કરે છે. કહ્યું કે અદત્તા દાન, કોઈએ આપ્યું ન હોય એવી કોઈ પણ વસ્તુ લેવી તે બધું જ અદત્તા દાન છે, તે બધું જ ચોરી છે. અહીંયા આ પડ્યું છે એનો માલિક તમને દેખાતો નથી, તમને ગમી ગયું, તમે લઈ લીધું તો ચોરી થઈ ગઈ. અદત્ત જે નથી આપ્યું એવું આદાન ગ્રહણ કરવું તે તમામ ચોરી છે. એક દિવસ પુણ્ય શ્રાવક સામાયિક કરવા બેઠો છે અને સામાયિકમાં ચિત્ત નથી ચોંટતું, વિચાર કરે છે કે મારું ચિત્ત સામાયિકમાં ચોંટતું નથી કેમ. મનોજભાઈ આપણને આવે છે ચિંતા, સામાયિક કરીએ દરેક ક્ષણે આપણે જોઈએ છીએ કે ક્યારે 48 મિનિટ પૂરી થાય, અને કેટલીક વાર તો થાય કે 48 મિનિટની રામાયણ ક્યાંથી શરૂ થઈ, કેમ 10 મિનિટનું સામાયિક નહીં. પ્રતિક્ષણ એમાંથી ભાગવાની વૃત્તિ છે. આ પુણ્ય શ્રાવક એ વિચાર કરે છે કે એક દિવસ ક્યાં મારું મન આજે સ્થિર કેમ નથી થતું, શું કારણ છે, કોઈ અનિતિનો પૈસો આવી ગયો છે મારી પાસે, કંઈ ખોટું કર્યું છે, કંઈ ચોરી કરી છે, કંઈ અસત્ય બોલ્યો છું, કોઈની હત્યા કરી છે, શું થયું છે. બહુ વિચાર કર્યો આખા દિવસના બધા કાર્યનો, ક્યાંય એને અજુકતું નથી લાગતું. જાગૃત શ્રાવક છે, પોતાની પ્રત્યેક ક્રિયાનું વોચ કરે છે, બરાબર ઓબ્ઝર્વ કરે છે કે શું બની રહ્યું છે ને શું કરી રહ્યો છે. સમજ નથી પડી એટલે પત્નીને બોલાવે છે, આજે ચિત્ત ચોંટતું નથી, કારણ શું છે, તું કઈ ખોટું કરી આવી છે. અને એ ખોટું થવાના કારણે મારા પેટની અંદર કઈ ખોટું ગયું હોય એના કારણે ચિત્ત ચોંટતું નથી. આપણે ત્યાં કહ્યું છે કે જેવું અન્ન તેવું મન, જેવો અન્ન તેવો ઓળકાર. પત્ની કહે છે કે ના એવું તો કઈ ખોટું નથી થયું, તે વિચાર કર આજ સુધી આવું બન્યું નથી. હવે શું બહુ વિચાર કરતા કહે છે કે આજ સવારે હું છાણા લેવા ગઈ ત્યારે દિવાલ ઉપર જે છાણા છાપેલા હતા એમાંનું એક છાણું જેના વિશે મને સંશય થયો હતો કે આ છાણું મારું હશે કે પડોશીનું હશે, પણ મને થયું કે આ છાણા જેવી વસ્તુમાં શું આટલો બધો વિચાર કરવો. એ છાણું લઈ આવી છું ને એ છાણાથી આજની રસોઈમાં એ છાણું પણ વપરાયું છે. અદત્તાદાન, એ વિચારોને ચિંતનને આપણી વિચારધારાને કેટલી બધી અસર પહોંચાડે છે. એટલે કહે છે ઇન્સાન વૃત સ્થેય, સ્થેયની વાત કરે છે. કાવો સ્થેયનો વિચાર આવો એનાથી પણ રૌદ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન આવે એટલે રાગ અને દ્વેષ થાય, અને રાગ અને દ્વેષ થાય એટલે કસાયો આવે, અને કસાયો આવે એટલે સંસાર ચાલુ ને ચાલુ જ રહે. સંસારના વમાળોમાં અટવાયા કરીએ, સંસારના વણોમાંથી બહાર નીકળી શકીએ નહીં. વિષય સંરક્ષણ એ જો આપણે એમ માનતા હોઈએ છીએ કે મેં હિંસા કોઈની કરી નથી એટલે મને રૌદ્ર ધ્યાન થતું નથી. બરાબર છે, ચલો તમે કોઈ જીવોની હત્યા નથી કરતા એટલે, પણ સૂક્ષ્મ રીતે વિચાર કરો તો જીવન હિંસા વગર ચાલતું નથી. કાર ચલાવો ત્યારે અપકાય દેવકાય વાવકાયના જીવોની હત્યા નિરંતર ચાલુ હોય છે. રાંધીએ છીએ ત્યારે આપણે જીવોની હત્યા કરીએ છીએ. અદત્તાદાન, ઘણી બધી વસ્તુઓ આપણને મફતમાં મળતી હોય તો લઈ આવવામાં આપણને જરાય સંકોચ નથી થતો, એ પણ આપણા દોષ જીવનમાં દોષ વણાયેલો છે. અમૃત ખોટું બોલવામાં તો આપણે અત્યંત એટલે જેમ જેમ પ્રગતિ કરી માણસ એને કહી દો ને કે અત્યારે ઘરમાં નથી, સામે બેઠા છો તમે, તો આપણે શું કહીએ છીએ? કહી દો અત્યારે નથી. આજે નહીં હું કાલે આવીશ, મેં આવું કર્યું જ નથી. આવા અનેક પ્રકારના અમૃત એટલે અસત્ય વચન બોલવામાં આપણને જરાય વાંધો નથી આવતો. આ બધા રૌદ્ર ધ્યાન છે, આ રૌદ્ર ધ્યાનથી કશાય ઉત્પન્ન થાય છે. અને છેલ્લું જે જેની સાથે આપણો ઘણો બધો ઘનિષ્ઠ સંબંધ છે એ વિષય સંરક્ષણ, આપણા પોતાના વિષયોનું રક્ષણ કરવાની ચિંતા પ્રતિક્ષણ છે. પ્રતિક્ષણ વિષયોનું રક્ષણ કરવાનું, વિષયો એટલે પદાર્થો, એક પણ ક્ષણ એવી આવે છે કે જે સમયે આપણે એવો વિચાર કર્યો હોય કે આ બધું અહીંયા મૂકીને જવાનું છે. જૈન ધર્મની અંદર એક બહુ સુંદર ક્રિયા વર્ણ આવી છે, બહુ સુંદર વર્ણ. એની અંદર એવું કહ્યું કે રાત્રે તમે સુવો ત્યારે એક વિચાર કરો કે આહાર ઉપાધિ, એટલે મારો જે આહાર છે, મારી ઉપાધિ એટલે મારા સાધન સામગ્રી છે, એ બધું જ હું પચકું છું એટલે એનો ત્યાગ કરું છું. કેમ કે હવે સુઈ જવાનું છે, અને સુઈ જતા પહેલા બધું છોડી દેવું. જો હું મરી જઈશ તો ઓસિરે ઓસિરે ઓસિરે, અને જીવીશ તો હું સવારે ગ્રહણ કરીશ. એટલી પણ તૈયારી નથી આપણી. રાત્રે પણ આપણે બધા જ વિચારો લઈને જીવીએ છીએ. એટલે તીર્થંકર પરમાત્મા કહે છે કે ગૃહસ્થ રાત્રે સુવે ત્યારે પણ જો કે કોઈ ક્રિયા કરતો નથી પણ પાપનો બંધ ચાલુ ને ચાલુ જ રહે છે. કારણ કે આ બધા સાથેનો સંબંધ ચાલુ છે. એટલે રૌદ્ર ધ્યાન છે,
વિષયોનું સંરક્ષણ ત્યાં પણ પડ્યું છે. ક્યાં વિષયો મારા છે, હું એનો છું, એ મારા છે, એ છૂટવા ના જોઈએ. અહીં વાસ્તવિકતાની વાત કરે છે કે વાસ્તવિકતા તો એ છે કે તમે સુઈ જાઓ છો ત્યારે આમાંનો એકે વિષય તમારા કામમાં આવવાનો જ નથી. બધું ત્યાં બધું છોડી દીધું, બધું જ છૂટે ત્યારે ઊંઘ આવે છે. અને ઊંઘ આવ્યા પછી તમારા એનો કોઈ મતલબ નથી. તો સૂતા પહેલા જ ત્યાગી દો, હળવા ફૂલ થઈ જાઓ. અને હળવા ફૂલ થઈ જશો તો બહુ સુંદર ઊંઘ આવશે. કર્મ બંધ થી રહી એનાથી આપણે જીવન જીવવાની શરૂઆત કરવાની છે કે આવી રીતે જીવન જીવ. રૌદ્ર ધ્યાનથી મુક્ત થવાનું છે. આપણી અંદર જે આ રૌદ્રતાના સંસ્કાર પડ્યા છે, તીવ્રતાના સંસ્કાર પડ્યા છે, એ સંસ્કારોને છોડવાના છે. કાર્ય અકાર્યનો નિર્ણય કરવામાં તથા ક્લિષ્ટ ચિત્તતા અને નિર્મલ ચિત્તતાનું જ્ઞાન કરવામાં મૂળ એ પણ કષાયમાન છે. અહીંયા બે પ્રકારની વાત કરી કે કાર્ય અને અકાર્ય એનો ભેદ નથી કરી શકતા આપણે. જ્યાં કાર્ય અને અકાર્ય શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા યોગ્ય એ વિવેક ન હોય તો કષાયો છોડી શકાતા નથી, કષાયો તે મુક્ત નથી. શાસ્ત્ર એને જુદી રીતે કહે છે કે હેય અને ઉપાદેય. શું હેય છે અને શું ઉપાદેય છે? નયનભાઈ શું હેય છે? નયનભાઈ શું હેય છે? શું ઉપાદેય છે? હેય એટલે છોડવા લાયક, ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક. ક્યારેય વિચાર કરીએ છે કે શું છોડવું દેવા જેવું છે, શું ગ્રહણ, શું પકડી રાખવા જેવું છે? વાતો નથી કરવાની અહીંયા. કઈ વાતો? તમે અંદર અંદર વાતો નથી કરી રહ્યા પણ મનમાં તો વાતો કરી જ રહ્યા છે. તત્વબોધ થાય તો જ હેય અને ઉપાધેય બરાબર થાય. તત્વબોધ ન થાય તો હેય અને ઉપાધેયનો વિવેક જ ન ઉત્પન્ન થાય, અને હેય અને ઉપાધેયનો વિવેક ન આવે તો ઉપાધેયને હેય માને, હેય અને ઉપાધેય માને, અને એમાંથી કષાયો જન્મે છે. આપણે જોયું હતું કે કાલ સૌરિક કષાય પરમાત્માની દેશના સાંભળવા જાય છે. જોયું હતું ને આપણે દેશના સાંભળવા જનાર વ્યક્તિ દેશના સાંભળીને શું પામે છે, એના મન એને મન હેય શું અને ઉપાદેય શું છે? તો કહે છે કે આમાંથી હું શું ગ્રહણ કરું છું, મારી હિંસાને પુષ્ટિ મળે એવા તર્કો હું ગ્રહણ કરી લઉં છું. સુંદરમાં સુંદર પ્રવચન સાંભળીને પણ આપણે એ અને ઉપાધિનો બોધ નથી પામી શકતા. એક ભાઈને પૂછ્યું, કહ્યું કે ભાઈ આ તમે ગાંધીજીની આત્મકથા વાંચી લો. વાંચી લીધી એને. પછી પૂછ્યું કે શું જ સમજ્યા આમાં? સત્યના પ્રયોગો એમની એક્સપિરિયન્સ વિથ ટ્રુથ ને એમના આત્મકથાનો. તો કે આ વાંચ્યા પછી મને બહુ સુંદર વાત સમજાણી કે છૂપી રીતે બીડી કેવી રીતે પીવાય. શું હે અને ઉપાદેયમાં ગરબડ કરી નાખી. ગાંધીજી છૂપી રીતે બીડી પીતા હતા
તો હવે કેવી રીતે પીવી એ બધું સમજાઈ ગયું મને, અને એ જ હું સમજ્યો છું આમાંથી.
આપણે થોડા રેશનલ છીએ, સમજુ છીએ, એટલે આપણે આવો જવાબ નથી આપતા, પણ પ્રવૃત્તિ એવી જ હોય છે આપણી.
ઓર્લાન્ડોમાં અમને હતો, હું એક ભાઈ અથાઈ કરતા હતા, એટલે એને એક બહુ સુંદર વાત કરી. પચકાણ ત્રીજા દિવસે એમણે અથાઈના લીધા, અત્યારે અમે બેઠા હતા અમે, કે હું બોમ્બે રહેતો હતો, નાનો હતો ત્યારે.
અને એક સંસ્કાર ઘરના હતા, તે તપસ્વીની સેવા કરવી, એટલે
બાબુ અમિતન પનાલાલને દેરાસરની ધર્મશાળામાં અમે તપસ્વીઓને પીરસવા જતા.
પારણાના દિવસે
સરસ મજાના મગ બન્યા હોય, રાવડી બની હોય, નારિયેળનું પાણી હોય, સાકરનું પાણી હોય, લીંબુનું પાણી હોય, સૂંઠ અને ગંઠોડાની ગોળીઓ હોય, ખીર બની હોય, દૂધપાક બન્યો હોય, લાડવા હોય, પૂરી હોય, કેળા વડા બન્યા હોય, આ બધું જોઈને ખાવાનું મન થતું. ચાવું પણ આપણને ખાવા મળે તો કેવું સારું. એટલે હું બધાને કહેતો કે આવું મળે તો કેવી મજા આવી જાય.
તો કે મળે પણ તું ઉપવાસ કરતો મળે. અને એ દિવસે કે મેં અથમ કરવાનું શરૂ કર્યું, શેના માટે? ખાવા માટે.
પછી તો જાગી ગયો કે આ ખોટી વૃત્તિ છે,
અને સ્વાધી લીધી. પણ મોટા ભાગે મનુષ્ય ધ્યેય અને ઉપાધેયનો, કાર્ય અને અકાર્યનો
વિવેક નથી કરતો.
અને આનાથી પણ એક વિચિત્ર સ્થિતિ એવી છે કે એકવાર તમે ધ્યેય અને ઉપાધેયના સ્વરૂપને સમજી લીધા પછી જો ત્યાગ નથી કરતા, જો જાગી નથી જતા, તો પરિણામો વધુ ખરાબ બની જાય છે.
આપણે બે દિવસ પહેલા એમ કહ્યું હતું કે જયારે તમે જાગી જાઓ ત્યારે કામ શરૂ કરી દેજો, ત્યારે સંકલ્પ કરીને
શરૂઆત કરી દેજો. એની પાછળનું કારણ એટલું જ છે કે આજે તમે જે વસ્તુ જાણી છે, સારી લાગી છે, એને પછી છોડતા નહીં, નહીં તો બીજી વાર જાગૃતિ આપવી અઘરી થઈ જશે અને બીજી વાર કામ કરવું પણ કઠિન થઈ જશે. એટલે એ સંદર્ભે આપણે વાત કરી હતી કે જ્યારે જાગી જઈએ ત્યારે શરૂઆત કરી દેજો, જ્યારે સમજાઈ જાય ત્યારે શરૂઆત કરી દેજો, નહીં તો બીજી વાર સમજવામાં અઘરું પડે, પ્રમાદ વધી જશે. અને એ વખતે એમ થશે કે આ તો બધું જાણેલું છે, આમાં શું નવું ગયું? આનું આજ એનું એ જ છે, આમાં નવું શું છે? આ વૃદ્ધિ અંદર જાગૃત થતી જાય છે, એટલે પ્રમાદ ગાઢ બનતો જાય છે. એ પ્રમાદથી મુક્ત બનવું કઠિન બની જાય છે. એટલે કહે છે કે કાર્ય અને અકાર્યનો જે વિવેક નથી કરી શકતો તે કષાયોથી મુક્ત નથી થતો, જે કષાયોથી મુક્ત નથી થતો તે સંસારથી મુક્ત નથી. જ્યાં કષાય છે ત્યાં સંસાર છે. અને બીજી વાત કરી છે કે ક્લિષ્ટ ચિત્તતા અને નિર્મળ ચિત્તતા નું જ્ઞાન કરવામાં મૂઢ. ચિત્તની બે દશાઓ અહીંયા બતાવી. ક્લિષ્ટ ચિત્તતા, ચિત્તની અંદર પડેલી ક્લિષ્ટતા. ક્લિષ્ટતા એટલે મનોજભાઈ તો કેમ મને રોકીને પૂછતા નથી કે આનો અર્થ નથી સમજાતો એમ? ચિત્તની ક્લિષ્ટતા એટલે કઠણ ચિત્ત. કેટલું કઠણ ચિત્ત બની જાય કે સમજાય જ નહીં કશું.
સાંભળો કરા પણ સમજાય નહીં, આ કાને તે સાંભળી ને આ કાને તે નીકળી ગયો.
આનંદ ગંજી મહારાજ સંભવનાથ ભગવાનના સ્તવનની અંદર એક બહુ સરસ વાત કરે છે. ચરમા વર્તે ચરમ કરણ થકી, એક વાત તરફ ઇશારો કરવાનું મન થાય છે કે જીવનની અંદર સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એના સ્વરૂપને સમજવાની બરાબર કોશિશ કરજો કે સમ્યક દર્શન કોને કહેવાય, મિથ્યા દર્શન કોને કહેવાય. જ્યાં સુધી આ કષાયોની રમઝટ ચાલુ ને ચાલુ રહેશે, ગરબા આવશે હવે થોડા દિવસમાં, અને ગરબાની રમઝટ આપણને ગમતી હોય છે, અહીંયા બેઠેલા બધા ગરબા જોવા જશે, ગરબા રમશે, જાઉં ને મહાજી રમો બી છો ને, દાંડિયા લઈને ગમે છે, તો એવી જ આ કષાયોની રમઝટ છે. નથી છૂટતું એટલે કે નથી પૂરું નથી થતું, રાત પડી જાય, બે વાગી જાય, ત્રણ વાગી જાય, તો એ પેલો આપણે કહીએ કે હજુ એક ગરબો લો ને, હજુ એક ગરબો લો ને. આ કષાયોની રમઝટ પણ એવી છે કે કષાયો હજુ ચાલુ રહે ને, હજુ ચાલુ રહે ને, મજા આવે છે, છોલાઈ જાય છે બધું જ, તો પણ ગમે છે. કષાયોનો સ્વભાવ છે, ખેર આપણે એની અંદર નથી જવું. પણ એ કહે છે કે મારે જે કહેવું છે એ છે કે જીવનની અંદર સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એનો સમ્યક બોધ થાય એના માટેનો પ્રયાસ કરજો અને એ સંકલ્પ કરજો. જેમ આપણે ગઈકાલે વાત કરી હતી ચંદ્રકાંતભાઈની, કે સંકલ્પ કરે કે મારા આત્મો ભણ્યા વગર મરવું નથી, એવો એક સંકલ્પ કરજો કે સમ્યક દર્શન પામ્યા વગર મરવું નથી મારે. સમ્યક દર્શન તો મળવું જ જોઈએ, સમ્યક દર્શન મેળવીને જ સંતીશ. અને સમ્યક દર્શન કોને કહેવાય, સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એની પ્રક્રિયા એમ કીધું કે અપૂર્વકરણ કરે. અપૂર્વકરણ જયારે કરે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની ક્ષણ આવે ત્યારે શું થાય, તો કહે છે કે રાગ દ્વેષની ગાઢ ગાંઠો છે, જે તીવ્ર ગાંઠો છે એ છૂટવા માંડે ને, એ છૂટે ત્યારે પરમ આનંદનો અનુભવ થાય. તમે ત્યાં જિંદગીમાં ક્યારેય ન માણ્યો હોય એવો આનંદ તમે અનુભવો. આપેલી રાગ દ્વેષની ગાંઠો એટલી બધી પડેલી છે, એટલી બધી પડેલી છે, એ ગાંઠો એવી તીવ્ર પડી ગઈ છે, એ છોડવી તોડવી મિધાવી અઘરી છે. ગાંઠ ગાંઠ રૂપે દેખાતી નથી, પીપરા મૂળ છે, પીપરા મૂળની અંદર પડેલી ગાંઠ ગાંઠ દેખાતી નથી, કેમ કે મૂળમાં ગાંઠ પડી છે, એ મૂળમાં પડેલી છે, આપણા વિચારો રૂપી મૂળમાં આ ગાંઠો પડી છે, એને તોડવાની છે. એને કૂટવી પડે, એને ખાંડવી પડે, એ ખાંડો એટલે એને ચૂરણ કરો ત્યારે એ ગાંઠો તૂટે, અને ગાંઠો તૂટે ત્યારે પરમ આનંદ, એટલો બધો આનંદ આવે તમને એમ થાય કે બસ આ જિંદગીમાં આવો આનંદ ક્યારેય મળ્યો નથી, એટલો પરમ આનંદ અનુભવાય. તો કહે છે કે ચરમા વર્તે ચરમ કરણ થકી ભવ પરિણતિ પરિપાસ. ચરમાવર્ત કાળ આવી ગયો હોય એનું ચરમ કરણ એટલે છેલ્લું કરણ, છેલ્લો અધ્યવસાય, ઉત્તમ એવો અધ્યવસાય, શ્રેષ્ઠ એવો અધ્યવસાય, શ્રેષ્ઠ એવો ભાવ આવી જાય. ભક્તિ કરતા કરતા, સ્વાધ્યાય કરતા કરતા, શ્રવણ કરતા કરતા, શ્રવણ ગાતા ગાતા એટલો પરમ આનંદ આવી જાય, બધું ભૂલી જઈએ, ભાન ભૂલી જઈએ, અને એ સમ્યક દર્શનની સ્પર્શના છે. અને એ વખતે શું થાય છે,
તો કહે છે કે એ વખતે દોષ તળે દ્રષ્ટિ ખુલે બની, દોષ બધા તળી જાય છે.
જેમ અંધારું અટકાજ અજવાળું થાય અને બધું બરાબર દેખાવા માંડે, એવી રીતે જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે બધું દેખાવા માંડે છે, દોષ ટળી જાય છે, દ્રષ્ટિ ખુલે બની.
પ્રાપ્તિ પ્રવચન વાત, સાચા અર્થમાં શાસ્ત્રોની વાણીનો અનુભવ થાય છે. પરિચય પાતક ઘાતક સાધુ છું, અને એ સમયે
જેને પોતાના જીવનની અંદર પાતકોને, પાપને, અશુભને હણી નાખ્યા છે એવા મહાપુરુષોનો પરિચય થાય છે.
આપણે ત્યાં કહ્યું છે કે સૌથી અઘરામાં અઘરું ને સૌથી દુષ્કરમાં દુષ્કર, જો કોઈ ચીજ હોય તો ત્રણ ચીજ, પહેલી વાત કરી મનુષ્યત્વમ, શું કહે છે, મનુષ્યપણું મળવું દુર્લભ છે. મુમુક્ષુત્વમ, મુમુક્ષુ ભાવ પેદા થવો અઘરો છે. અને ત્રીજી વાત કરે છે સત્સંગત્વમ, શું અઘરું છે, સત્સંગ અઘરો છે. સદગુરુનો, સત્શાસ્ત્રનો, સત્સિદ્ધાંતનો આ બધો યોગ એ સત્સંગ છે. આ ત્રણ વસ્તુ પરમ દુર્લભ છે, મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, સત્સંગત્વમ. પરિચય પાતક ઘાતક સાધુ શું, હવે કહે છે કે અકુશલ અપચય ચિત્ત, આપણું ચિત્ત છે એ અકુશળતાથી ભરેલું છે. નાનકડી વસ્તુ બને ને આપણા મનની અંદર કેવા સંકલ્પ વિકલ્પ થવા માંડે, કે આને આવું કેમ કર્યું હશે, આવું કરી નાખવા પાછળનું કારણ શું હશે, આમ હશે એટલે આમ કર્યું હશે, ફલાણું હશે એટલે આમ કર્યું હશે, આ વખતે કર્યું છે એટલે આવતી વખતે આપણને આગ્રહ કરશે એટલે આવું કર્યું છે. અકુશલ ચિત્ત, આપણું ચિત્ત સ્વયં અકુશલ છે, અને અકુશલ છે એટલે મનની અંદર જાત જાતના વિકલ્પો ઉત્પન્ન થાય છે. પણ જયારે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે અકુશલ ચિત્તનો અપચય નાશ પામી જાય છે. ચિત્ત છે અકુશલ ચિત્ત છે એ નાશ પામીને કુશલ બને છે, પવિત્ર બને છે, કુશળ ચિત્ત. હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે જીવનની અંદર ચિત્તની કુશળતા મળી જાય, ચિત્ત નિર્મળ બની જાય તો તમે બાજી જીતી લો છો. શ્રી કૃષ્ણ અને અર્જુન બંને ભેગા થયા છે, યુદ્ધના મેદાનમાં છે. એ વખતે અર્જુન ના પાડે છે કે યુદ્ધ નથી ખેલવું. શ્રી કૃષ્ણ એને સમજાવે છે કે યુદ્ધ તો કરવું પડશે, હવે ત્યાં આટલું બધું કર્યું છે અને અહીંયા આવી ગયા છે એટલે યુદ્ધ કર્યા વગર કામ છે. સમજાવે છે, સમજ આવવા માંડે છે ત્યારે એ કહે છે કે શ્રી કૃષ્ણને કે કૃષ્ણ ભગવાન, તમે બધું કરો છો, કહો છો, બધું બરાબર છે, પણ હવે જે પ્રશ્ન કહે છે પણ અનિચ્છનાથી વારસને, હે શ્રી કૃષ્ણ, હું ખોટું કામ, ખરાબ કામ કરવા ઈચ્છતો નથી, અનિચ્છન મારી ઈચ્છા નથી, પણ કોઈક એવું તત્વ છે કે જે મને બલાદીવન યોજિત, બળાત્કારે મને પરાણે આમ ધક્કો મારે છે, આ કર આ કર આ કર, કયું તત્વ છે, કોણ મને આવી રીતે ધક્કો મારે છે, હું સમજુ છું કે આ નથી કરવા જેવું. મનોજભાઈ જાણીએ છીએ ને આપણે કેટલી બધી વસ્તુઓ જાણીએ છીએ ત્યાં નથી કરવા જેવું, પણ છૂટતું નથી. અનિચ્છન નથી વાસણીય, શું કહે છે કે હું ઈચ્છતો નથી, પણ કોઈ એવું તત્વ છે જે બલાદી નિયોજિત મને બળાત્કારે અંદર ધકે લે છે, ત્યારે આ કહે છે શ્રી કૃષ્ણ છે, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાપાપમાં મહાહસના. કહે છે કે આ કામ અને એટલે કામ એટલે ઈચ્છાઓ અને ક્રોધ, આ બે એવા તત્વો છે કે જે ધકેલે છે, ધકેલે છે, નથી કરવું છતાંય ધકેલે છે, રજોગણથી ઉત્પન્ન થયેલા છે. મહાપાપમાં મહાસ્ના બનાવીઓ નિયોજિત અગ્નિ જેવા છે કે જેટલું નાખો એટલું ખાઈ જાય, જેટલું નાખો એટલું ખાઈ જાય. મહાપાપી છે, આ ઈચ્છાઓ પાપી છે, ક્રોધ પાપી છે, અને જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી અગ્નિની જેમ તમે જેટલું સારું કરો, જેટલું સુંદર ઊભું કરવા જાઓ, એ બધું ખવાઈ જાય અંદર. પછી કહે છે કે શું કહે છે, બહુ સુંદર કહે છે કે ધૂમે ના વ્રિયતે વન્ની, જેવી રીતે આગ ધુમાડાથી ઘેરાઈ જાય છે તેવી રીતે આપણા મનને આ ધુમાડો છે, કામ અને ક્રોધ એ ધુમાડો છે, આપણા શુભ ભાવોને ઢાંકી દે છે. યથાદર્શો મળેન, મિરર હોય એની ઉપર ધૂળ જામી જાય તો એ દેખાતું નથી, તેવી રીતે આપણા આત્મા ઉપર આ કામ અને ક્રોધના સંસ્કારો એટલા બધા જામી ગયા છે કે આપણને આપણું જ પ્રતિબિંબ દેખાતું નથી. જ્ઞાન વિજ્ઞાન નાશનમ, આ બે વસ્તુ એવી છે કે જે આપણા જ્ઞાન અને વિજ્ઞાનને હણી નાખે છે. આગળ ઘણી બધી વાત કરે છે, આપણી પાસે સમય નથી એટલે અહીંયા અટકવું પડશે, પણ કહેવાનો મતલબ એ છે કે બધું અંદર પડ્યું છે, એને સુધારવાનું છે, એને શુદ્ધ કરવાનું છે, એને નિર્મળ કરવાનું છે, અને એની શરૂઆત એ સમ્યક દર્શનથી થાય છે. એ સમ્યક દર્શન સમજવાનું છે કે સમ્યક દર્શન એટલે કહે છે કે અકુશલ અપચય ચિત્ત, અકુશલ એવા ચિત્તનો અપચય એટલે નિરાકરણ થઈ જવું જોઈએ અને કુશળ ચિત્તનું નિર્માણ થવું જોઈએ. જે દિવસે ચિત્તની કુશળતા આવી ગઈ પછી તમને કોઈ પરેશાન કરી શકશે નહીં, તમને કોઈ દુઃખી નહીં કરી શકે. એટલે ચિત્તની કુશળતા અને ચિત્તની અકુશળતા એને સમજવાનું કે કઈ કોને ચિત્તની કુશળતા કહેવાય. આપણે દરરોજ આપણા દેહના સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ પણ ચિત્તના સ્વાસ્થ્યની ચિંતા કરતા નથી. આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, કે એ પ્રમાણે દવા લઈએ છીએ, પણ આ બધાના મૂળમાં છેલ્લું ચિત્ત પડ્યું છે, ચિત્તની ખરાબી, ચિત્તના દોષો, એનું ક્યારે પણ પરીક્ષણ કરતા નથી, કરાવતા નથી. એટલે ચિત્તની નિર્મળતા, એટલે હરિભદ્ર શ્રીમાએ કીધું કે જ્યાં સુધી ચિત્ત કુશળ ન બને, નિરોગી અને સ્વસ્થ ન બને, ત્યાં સુધી ધર્મ તમારું શું કરી શકવાનો છે. ધર્મ કુશળ ચિત્તથી, નિર્મળ ચિત્તથી, પવિત્ર ચિત્તથી થાય તો એ ફળવાન બને છે. એટલે છેલ્લે એમ કહે છે કે જો આ કષાયોનું પ્રશમન થઈ ગયું હોય, શાંત થઈ ગયા હોય, તો આપણને સત્યનો બોધ થશે, કષાયો મંદ પડશે, કષાયોથી મુક્તિ થઈ, અને આખી જે રમત છે તો કષાયોની રમત છે. કષાયોને જીતવાની વાત કરે છે, પ્રસંગ અધિકાર કે બીજી બધી વાતો તો ચાલ્યા કરશે, પણ કષાયોના સ્વરૂપને સમજીને એના ઉપર વિજય મેળવવાનો આહાર ભય પરિગ્રહ અને મૈથુન સંજ્ઞા રૂપ કલહથી જે ગ્રસ્ત છે, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, એનાથી જે ઘેરાયેલો છે એ કસાઈ છે. સેંકડો ગતિઓમાં પુનઃ પુનઃ ભ્રમણ કરવાથી આઠ કર્મોના ક્લિષ્ટ બંધનથી બંધાયેલો, નિકાસિત થયેલો અને ભારે થયેલો જ્યાં સુધી છે ત્યાં સુધી કસાઈ છે. નિરંતર જન્મ જરા મરણ વડે અનેક રૂપે પરિવર્તન કરવાથી ભ્રાંત, અંદર ભ્રાંતિઓ ઘણી બધી પડી છે, ભ્રાંતિઓ એ પડી છે કે આજે આમ કાલે તેમ, આ હશે તો જ મારું કાર્ય સફળ થશે, પેલું હશે તો નહીં થાય, આવી બધી ભ્રાંતિઓ છે. એ ભ્રાંતિઓ પડી છે ત્યાં સુધી કસાયો છે. નારદ તિર્યંત મનુષ્ય અને દેવના ભાવોમાં નિરંતર હજારો દુઃખોના ખૂબ ભારથી આક્રાંત એટલે દુર્બળ બનેલો, જ્યાં સુધી આ દુઃખોથી દુઃખી થઈને દુર્બળ બનેલો છે ત્યાં સુધી કસાયો છે. દીનતા, જ્યાં સુધી આત્માના ગુણોનો બોધ નહીં થાય ત્યાં સુધી દીનતા રહેશે. ગરીબાઈ, દીનતા, દીનતાનો અર્થ છે લાચારી. ધર્મની અંદર આપણે લાચાર, મારાથી આ નહીં થયો, હું આ નહીં કરી શકું, આમ તો કરાતું હશે, આ લાચારી છે. આ લાચારી જ્યાં સુધી પડી હશે, ના હું કેમ ના કરી શકું, મારે તો કરવું જ છે, આજે નહીં કાલે નહીં પરમે નહીં એક વર્ષ નહીં દસ વર્ષ પછી, પણ કરીશ કરીશ ને કરીશ, કર્યા વગર નહીં રહું. મનમાં જે દિવસે નક્કી કર્યું હતું કે મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે કંઈક પ્રાપ્ત કરવું છે, ત્યારે તાકાત નહોતી, ત્યારે સામર્થ્ય નહોતું, પણ સંકલ્પ હતો અને એ સંકલ્પે તમને આજ અહીંયા પહોંચાડ્યા છે. તો મનની અંદર એ સંકલ્પ હશે કે મારે આ આઠ કર્મોથી ક્રાંત થયેલો, નિકાસિત થયેલા અને એનાથી ભારે થયેલા આત્માને મારે શાંત કરવો છે. નિરંતર જન્મ જરા મરણ વડે અનેક પરિવર્તનથી ભ્રાંત એટલે મારે એ ભ્રાંતિને દૂર કરવી છે. નરક, તિર્યંત મનુષ્ય અને દેવના ભાવોમાં નિરંતર હજારો દુઃખોના ખૂબ ભારથી દુર્બળ બનેલો હોય, લીન બનેલો હોય, વિષય સુખોમાં આસક્ત બનેલો હોય, એ જીવ કષાય વ્યક્તવ્યતા પ્રાપ્ત કરે છે, કષાયોથી ઘેરાયેલો છે અને કષાયો એ જ સંસાર છે, એનાથી મુક્ત થવું હોય તો આ બધાથી મુક્ત થવું જોઈએ. આ છેલ્લા કેટલાક પ્રસંગો છે એને આપણે બહુ ઝડપથી ખાલી વાંચીને સમજાવ્યા છે, ભવિષ્યની અંદર આપણે અનુકૂળતા મળશે ત્યારે એનો વિસ્તાર કરીશું. અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ અને અહીંયા આપણે સત્ય પૂર્ણ કરીએ છીએ, નિર્ભય અહીંયા પૂરું કરીએ.
જીતુભાઈ, તમે અહીંયા આગળ કાર્યો અમને પ્રસંગ કરાવ્યો છે. Thank you everybody for coming, especially our dinner sponsor. They allowed us to have two sessions. We didn't come to Manoj Kambi, but I'm going to build up a job. My husband, Shabhi Shika family, Mayurin, Smita Mania, Association Gitaka, Malti Mehta, લલિત ભાઈ અભાનંદાવત,